આજે સાંજે પ્રભુનું ભજન કરવાને માટે એકત્ર મળ્યા છે ત્યારે આ સભામાં આપનો આવકાર કરું છું. અને જ્યારે પ્રભુનું ભજન કરીએ છીએ ત્યારે જરૂરથી એ પ્રભુનો આભાર માનવો જોઈએ કે પ્રભુ આપણા જીવનોના રક્ષક છે. રોજ રોજ સવારથી તે સાંજ સુધી અને જ્યાં કંઈ આપણે બહાર જઈએ છીએ આવીએ છીએ પ્રભુ આપણું રક્ષણ કરે છે, આપણને સંભાળે છે. અને રોજ એનું ભજન કરવાને માટે અહીંયા સાંજે એકત્ર કરે છે. હૃદયથી પ્રભુનો આભારી છે. અને આજે સાંજે પણ પ્રભુનું ભજન કરવાને માટે એના વચનમાંથી શીખવાને માટે પ્રભુએ આપણને એકત્ર કર્યા છે. પ્રભુનો હૃદયથી આભાર માનીએ છીએ. પ્રભુના જુદા જુદા વચનોમાં જે લખવામાં આવ્યું છે એ વચનો આજે પણ આપણને એટલું જ ઉત્તેજન આપે છે, આપણું ધ્યાન એ પ્રભુ તરફ કેન્દ્રિત કરે છે. અને આ દુઃખ સહન સપ્તાહમાં ખાસ કરીને વિશેષ રીતે પ્રભુના વચનો આપણે જોઈએ છીએ અને એ વચનો આજે આપણને શું કહે છે એવું આપણે સાથે મળીને વિચાર કરીએ છીએ. જે ભાગ વાંચવામાં આવ્યો લૂકની સુવાર્તા અને એના તરફ આજે ફરીથી વિચાર કરવા માંગીએ છીએ. જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે સ્વાભાવિક રીતે જ એને એવું શીર્ષક આપીએ, ધ ડાઉનફોલ ઓફ અ ડિસાઇપલ. પ્રભુનો શિષ્યનું જે પતન થયું એની વાત આખી અહીં ચિતરવામાં આવી છે. અને એથી કરીને આજે સાંજે એ વિચાર કરવા માંગીએ છીએ કે પ્રભુનો એ શિષ્ય જે રીતે દૂર ગયો પ્રભુથી, 54મી કલમને આધાર વચન તરીકે આજે લેવા માંગીએ છીએ. લૂક 22 અને 54મી કલમમાં આવું લખવામાં આવ્યું છે, તેઓ તેને પકડીને લઈ ગયા અને મુખ્ય આજકના ઘરમાં લાવ્યા, પણ પિત્તર છેટે રહીને તેની પાછળ પાછળ ચાલતો હતો. પિત્તર છેટે રહીને, પ્રભુ ઈસુથી દૂર રહીને એ પ્રભુ ઈસુની સાથે ચાલતો હતો, દૂર રહીને, છેટે રહીને. અને એથી કરીને આજે જો તમે જુઓ તો પ્રભુના શિષ્યો પ્રભુથી દૂર ચાલે એવું શક્ય છે. પણ આ જે પ્રસંગ આખો છે એમાં એ વાતની આપણે છણાવટ કરવા માંગીએ છીએ કે એવા કયા કારણો હતા કે જે પિત્તરને પ્રભુથી દૂર ચાલવા લઈ ગયા. અને એક પછી એક આપણે એનો વિચાર કરીશું. આ કલમોની અંદર એ સ્પષ્ટ આપવામાં આવ્યું છે. હવે તમે જુઓ તો ખ્રિસ્તી જીવન એ આશીર્વાદિત જીવન છે અને ચોક્કસ દિવસે એ ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. અને સામાન્ય રીતે આપણે કહીએ તો એક દિવસ, ચોક્કસ તારીખ અથવા તો દિવસ કે જે દિવસે આપણે ખ્રિસ્તી જીવનનો આરંભ કરીએ છીએ. આપણામાંના ઘણા બધા એ ખ્રિસ્તી જીવનનો આરંભ કોઈક એક દિવસે કર્યો, એ યાદ કરીને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને એમાંય ખાસ કરીને એ વધસ્તંભને જ્યારે આપણે નિહાળીએ છીએ, વધસ્તંભ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એની પાસે આવીએ છીએ, અને ત્યારે એ પ્રભુને આપણા જીવનમાં આમંત્રણ આપીને એ ખ્રિસ્તી જીવનનો આપણે આરંભ કરીએ છીએ. પ્રભુ ઈસુ પાછળ ચાલવાનો જ્યારે નિર્ણય કરીએ છીએ ત્યારથી આપણા ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. પણ ધારો કે પેલું વિમાન છે, વિમાન જતું હોય અને વિમાનની અંદર ઉડાયન થતું હોય એ સમયે કોઈક ગર્ભવતી સ્ત્રી કોઈ બાળકને જન્મ આપે ચાલુ પ્લેને, તો એ બાળકને જોઈને આપણે એમ કહીશું કે આ બાળક તો પ્લેનમાં જન્મ્યું છે એટલે ચોક્કસ પાયલોટ જ થવાનું છે. ના, એવું ના કહી શકાય, સ્વાભાવિક છે. અને એથી જ કરીને ખ્રિસ્તી કુટુંબમાં જન્મને લીધે તમે એનો ખ્રિસ્તી બની શકતા નથી. જેવી રીતે પેલું પ્લેનમાં જન્મેલું બાળક પાયલોટ જ થશે એવું ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી. આપણે એક વખત પાળક સાહેબ અને એક આગેવાન દેવળની બહાર ઉભા ઉભા વાતો કરતા હતા અને ખ્રિસ્તી કોને કહેવાય એવી વાત કરી રહ્યા હતા. પાળક સાહેબ કંઈક ખ્રિસ્તી કોણ છે એવી વાત કરતા હતા અને એ સમયે પેલા પાળક સાહેબનો એક નાનો દીકરો એ ત્યાંથી પસાર થતા એ બંનેની વાત સાંભળતો હતો. અને પછી બાળકો તો તમે જાણો છો કેવું કરે, મોટા વાત કરતા હોય એમનું ધ્યાન હોય છતાંય જાણે રમતા હોય એવું દેખાડે. અને દીકરાએ એવી વાત સાંભળી કે આ લોકો ખ્રિસ્તી કોણ છે, ખ્રિસ્તી કોને કહેવાય એવી વાત કરી રહ્યા છે. એટલે એ ત્યાં ઉભો ઉભો રમતો હતો અને પછી તરત એની યાદ આવ્યું, પેલું બિલાડીનું બચ્ચું જતું હતું ત્યાંથી. એટલે એને બતાડીને કહ્યું કે આ જો પેલું બિલાડીનું બચ્ચું એ ખ્રિસ્તી બિલાડી છે, કહે છે ખ્રિસ્તી બિલાડી છે. એટલે પાળક સાહેબ એને પૂછ્યું કે ભાઈ કેવી રીતે ખ્રિસ્તી થઈ ગયા બિલાડી. પછી છોકરાઓ તો ખબર કે પેલું ચર્ચની પાછળના ભાગમાં એક રૂમ હતો કે જ્યાં ગાડી બધી નકામી વસ્તુઓ પડી રહેતી હતી, ત્યાં એક બિલાડી વીઆઈ થી બચ્ચાને જન્મ આપ્યો હતો. અને એને ખબર પડી કે ખ્રિસ્તી કોને કહેવાય, બિલાડી ખ્રિસ્તી છે, કારણ કે દેવળના પાછળના રૂમમાં એનો જન્મ થયો છે. અને એથી કરીને લાગ્યું કે એ બિલાડીનું બચ્ચું ખ્રિસ્તી છે. ઘણી બધી વાર ખ્રિસ્તી હોવું એવી એક સામાન્ય વાત આપણા મનમાં આવી છે, મારા મા બાપ ખ્રિસ્તી છે, ખ્રિસ્તી કુટુંબમાં હું જન્મ્યો છું, હું દર રવિવાર દેવળમાં આવું છું, દાન આપું છું, અને એના કારણે હું ખ્રિસ્તી છું, હું ખ્રિસ્તી તરીકે ઓળખાઈ શકું છું. એવી વાત ઘણા બધા માને છે કે જે ભૂલ ભરેલી છે. ખ્રિસ્તી જીવનની ચોક્કસ શરૂઆત થાય છે, અને તમે ને હું જે વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ એ સમયે ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે, અને ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. ખ્રિસ્તી જીવન ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. જો તમે પેલા ફૂલઝાડની વાત કરો તો અત્યારે હાઇબ્રિડની વાત બહુ જાણીતી છે. પેલા ખાતરો નાખો અને રાતોરાત પેલો છોડ બહુ મોટો થઈ જાય, એનું ફળ નાનું નહીં પણ બહુ મોટું આવે હાઇબ્રિડના કારણે. ફાસ્ટ ફૂડની વાત, અને અત્યારનો આપણો જમાનો આપણને ધીરજ બહુ ગમતી નથી, ઝડપી બધું થઈ જાય એવું આપણે અપેક્ષા રાખીએ છીએ, ઝડપ. ખ્રિસ્તી જીવનની વાત કરીએ તો એમાં કોઈ હાઇબ્રિડ કે ફાસ્ટ ફૂડ જેવી વાત નથી, ઝડપી કોઈ વાત થાય એવી કઈ વાત નથી. એમાં ધીરે ધીરે પ્રગતિ થાય છે. વ્યક્તિ એકવાર નિર્ણય કરે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીશ, એવો એક ચોક્કસ દિવસે ચોક્કસ નિર્ણય કરે પ્રભુ ઈસુ પાછળ ચાલવાનો, ત્યાર પછી એના એ જીવનની શરૂઆત થાય છે ખ્રિસ્તી જીવનની, અને એ ધીરે ધીરે રોજ રોજ ખ્રિસ્તી જીવનની અંદર આગળ વધે છે. અને જ્યારે એ પોતે આગળ વધે છે ત્યારે અંધકાર અને પ્રકાશ વચ્ચે હંમેશા સંઘર્ષ થયા કરે છે. મારે પ્રભુ ઈસુની પાછળ ચાલવું છે, પહેલા હું આવું કરતો હતો પણ પ્રભુનો આત્મા મને કહેશે ના તું હવે એ કરી શકે નહીં, એટલે અંધકાર અને પ્રકાશની વચ્ચે એક સંઘર્ષ હંમેશા રહ્યા કરે છે. અને જ્યારે વ્યક્તિ એવું નિર્ણય કરે છે કે હું ઈસુની પાછળ ચાલીશ, ત્યારે રોજે રોજના સંઘર્ષમાં કઈ રીતે પ્રકાશના અધીન થાય છે, ઈશ્વરની વાણીના અધીન થાય છે, એના ઉપર એના ખ્રિસ્તી જીવનની વૃદ્ધિ સમાયેલી છે. કોઈ કે એવું વર્ણન કરેલું છે કે આ પ્રકાશનું જીવન અને અંધકારનું જીવન, એટલે પ્રભુમાંનું જીવન અને પ્રભુથી દૂર હોવાનું જીવન, પ્રકાશ અને અંધકાર, એ પેલા ધોળો અને કાળો કૂતરો હોય ધારો કે, અને બે સાથે પાળેલા હોય, અને તમે જેને વધારે રોજ ખાવાનું નાખશો એ કૂતરો વધારે મજબૂત થશે. એટલે ધોળા કૂતરાને રોજ ખાવાનું નાખો અને પેલા કાળાને ના નાખો તો ધોળો કૂતરો વધારે મજબૂત થશે, તાકાતવાન થશે. અને પછી આ જો બંને લડે કાળો અને ધોળો કૂતરો, તો જેને વધારે ખોરાક મળ્યો છે, વધારે સારું પોષણ મળ્યું છે, એ ચોક્કસ જય પામશે. અને એવું જ જ્યારે કોઈ પણ વ્યક્તિ ખ્રિસ્તી જીવનની શરૂઆત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, ત્યાર પછી એ કયા જીવનને વધારે પોષણ આપે છે રોજે રોજ, એ પ્રકાશનું જીવન કે જે ન્યાયપણું જે ઈસુ ખ્રિસ્તમાં આપણને મળ્યું છે એને પોષણ આપે છે, કે પછી અંધકારની વાતને પોષણ આપે છે. અને પછી જ્યારે અંધકાર અને પ્રકાશ વચ્ચે યુદ્ધ થાય, સંઘર્ષ થાય, જેને પોષણ આપ્યું છે એ વિજય મેળવી શકે, એ બહુ સ્વાભાવિક છે. એક વખત એક છાપામાં, ઓસ્ટ્રેલિયન છાપામાં એક જાહેરાત બ્રેડની હતી, અને એમાં સરસ નીચે આવું વાક્ય લખ્યું હતું કે વોટ યુ ઈટ ટુડે વિલ વોક એન્ડ ટોક ટુમોરો. તમે આજે જે ખાશો એ આવતીકાલે અને આગલા દિવસોમાં ચાલશે ને બોલશે. એટલે જ્યારે આપણે એક ચોક્કસ નિર્ણય કરીએ છીએ કે હું પ્રભુ ઈસુની પાછળ ચાલીશ, તો એ જીવનને પ્રોત્સાહિત કરવાના માટે આપણે જે કરીશું, એટલે ખ્રિસ્તી જીવનની જ્યારે શરૂઆત કરીએ છીએ અને રોજે રોજ એ જીવનને તમે હું પોષણ આપતા રહીએ છીએ, તેમ તેમ એ ખ્રિસ્તી જીવન વૃદ્ધિ પામે છે. અને તમે જુઓ તો જ્યારે શરૂઆત કરીએ છીએ, પેલું બાળક શરૂઆત કરે છે, ચાલતા શીખે છે, એકદમ દોડતું નથી પણ એ ચાલતા શીખે છે, એક બે ડગ માણે છે, પડી જાય છે, પાછું ઊભું થાય છે, ફરી પાછું ચાલે છે, અને પછી જેમ જેમ મોટું થાય છે એમ એને ચાલતા દોડતા અને પછી એ સારી રીતે બધું કરી શકે છે. ખ્રિસ્તી જીવન પણ એવું જ છે. હું ને તમે એકવાર ચોક્કસ શરૂઆત કરીએ છીએ એટલે આપણે એક નાના બાળક તરીકે શરૂઆત કરીએ છીએ, ને પછી પાપ પણ કરી બેસીએ છીએ, પણ પછી પ્રભુનો આત્મા આપણને કહે છે કે આવું નહીં કરો, અને એના પરિણામે જ્યારે એવું કરીએ છીએ ત્યાર પછી એટલે પછી આપણે જયારે ચાલવાની શરૂઆત કરીએ છીએ, પડી જઈએ છીએ, સાથે ઉભા થઈએ છીએ અને સતત આપણે ચાલતા રહીએ છીએ, એમ પ્રભુ આપણને શીખવતા જાય છે. અને એ આત્મિક સત્યો આપણે શીખીને ધીરે ધીરે આગળ વધીએ છીએ અને આપણી સમજણમાં આધ્યાત્મિકતામાં વૃદ્ધિ પામીએ છીએ. એટલે વ્યક્તિ નવો જન્મ એક વખત પામે છે. રોજે રોજ તમે નવો જન્મ પામો છો. કેટલીક વાર લોકો કહે છે મેં તો 7 વાર તારણ પામ્યો ને 10 વાર તારણ પામ્યો ને એવી વાત કેટલાક લોકો એવું કહેતા હોય છે, રમૂજ માટે પણ કેટલીક વાર કહેતા હોય છે. તમે એક જ વાર નવો જન્મ પામો છો, પણ તેમ છતાં એ નવા જીવનની અંદર તમે રોજે રોજ આગળ વધો છો અને જેમ જેમ આગળ વધો છો એમ તમારી સમજણમાં તમે વૃદ્ધિ પામતા જાઓ છો. એટલે કે એક વાર એવું બને કે કોઈ પેશન વીક મિટિંગમાં આપણે પ્રભુને જીવન સોંપ્યું, એક વાર એવો નિર્ણય કર્યો, કોઈ ક્રુઝેડમાં ગયા અને આપણે એવો નિર્ણય કર્યો કે હવે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીશ. પણ ત્યાર પછી એવું બને કે તમે ને મેં પીછે હટ કર્યું હોય, જેવું આ પિત્તરે કર્યું હતું એવું. આજે જયારે આ દુઃખ સહન સપ્તાહની સભાઓમાં આપણે પ્રભુનું મનન કરીએ છીએ, પ્રભુની ભક્તિ કરીએ છીએ, ત્યારે કદાચ એવી વ્યક્તિ તરીકે કે એક દિવસ આપણે એવો નિર્ણય કર્યો હતો કે હું ઈસુની પાછળ ચાલીશ, પણ આજે તમે પ્રભુથી છેટે રહીને, પ્રભુથી દૂર રહીને તમે ચાલી રહ્યા હોય એવું તમારું જીવન વ્યતીત કરી રહ્યા છો. અને એથી કરીને એ અગત્યનું છે કે હું ને તમે એ પ્રભુના શિષ્ય તરફ નજર કરીને આજે ફરીથી પોતાના જીવનનું મૂલ્યાંકન કરીએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના કેવા સંબંધમાં જીવું છું. એ બહુ અગત્યનું છે. પ્રભુનો આભાર કે દુઃખ સહન સપ્તાહોના આ સમયોની અંદર પ્રભુ આપણને એવી તક આપે છે કે હું અને એ બેઠેલા પ્રત્યેક પોતાનું મૂલ્યાંકન એ વધસ્તંભના પ્રકાશમાં કરી શકીએ છીએ અને ફરીથી પ્રભુ પાસે આવી શકીએ છીએ. તમે જુઓ તો પિત્તર એ બધા શિષ્યોમાં એ સૌથી પ્રિય એવો શિષ્ય હતો. એ સંપૂર્ણ હતો માટે ને, બહુ કેળવણી પામેલો હતો માટે ને, પરંતુ પિત્તર તો બહુ ઉતાવળિયો હતો, ખૂબ ભૂલો કરનાર એવો શિષ્ય હતો. અને એનો જો આખો ઇતિહાસ તપાસો, એનું જીવન વાંચો, તો એનો રેકોર્ડ નિષ્ફળતાથી ભરેલો હતો. અને તેમ છતાંય આપણને પિત્તર સામે નીચી નજરે જોવાનું મન થતું નથી, કારણ કે પિત્તર એ તમારા અને મારા જેવો જ એક વ્યક્તિ હતો. તમે જુઓ તો આજના દિવસોમાં પણ પ્રભુના શિષ્યો પાછા પડી જાય એ બહુ સ્વાભાવિક છે. પ્રભુને નિષ્ફળ કરે પોતાના જીવનમાં એ શક્ય બને છે. પણ પિત્તરના જીવનની પડતીના કારણો આપણે તપાસવા માંગીએ છીએ કે એક પગથિયું બીજા પગથિયા તરફ દોરી ગયું અને બીજું પગથિયું ત્રીજા પગથિયા તરફ દોરી ગયું. પણ એ કારણો જોઈએ એ પહેલા બે વાત આપણા મનની અંદર આપણે સ્પષ્ટ કરી લેવા માંગીએ છીએ. અને તે આ છે. પહેલી વાત, પિત્તરે કદી ધાર્યું નહોતું કે એ પોતાના પ્રભુને નિષ્ફળ કરશે. કારણ કે તમે જુઓ તો એ પોતે એમ કહે છે કે પ્રભુ હું તારી સાથે બંદીખાનામાં જવાનો અને મરવાને પણ તૈયાર છું. એક ચોક્કસ નિર્ણય તેણે કર્યો હતો. અને એ સમયે એણે કદી એવો વિચાર નહોતો કર્યો કે કોઈક દિવસ આવશે કે જ્યારે હું પણ પ્રભુથી દૂર ચાલ્યો જઈશ, એનાથી છેટો રહીને ચાલીશ. પણ તમે જુઓ તો પિત્તરે કદી ધાર્યું નહોતું કે તે પ્રભુને નિષ્ફળ કરશે. આપણા ખ્રિસ્તી જીવનનો વિચાર કરીએ તો જ્યારે તમે ને મેં પણ એ ઈસુની પાછળ ચાલવાનો નિર્ણય કર્યો ત્યારે આપણું મન બહુ મજબૂત હતું અને આપણે એમ વિચારતા કે હું તો હવે કદી પીછે અટકવાનો નથી, કરવાની નથી. પણ તેમ છતાંય આપણા વિશ્વાસ ઉપર આપણે અડગ ઊભા રહીએ અને આપણા એના ઉપર જ આધારિત રહીએ એ વિશે પણ બાઇબલની અંદર ચેતવણી આપવામાં આવી હતી. પહેલા કોરંથીઓના 10માં અધ્યાયમાં, પહેલો કોરંથી 10મો અધ્યાય અને 12મી કલમ હું તમારે માટે વાંચું છું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, નવા કરારમાં 169મા પૃષ્ઠ ઉપર તે આપેલું છે. પહેલો કોરંથી 10 અને 12 હું વાંચું, તમે સાંભળો. ત્યાં લખેલું છે, માટે જે કોઈ પોતાને સ્થિર ઉભરો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. અને તમે જુઓ તો પાઉલ પ્રેરિત જાણતો હતો કે વ્યક્તિ જ્યારે પ્રભુ ઈસુની પાછળ ચાલવાનો નિર્ણય કરે છે ત્યારે એ બહુ દ્રઢ નિશ્ચય છે, હું તો પ્રભુને કદી નિષ્ફળ કરવાનો નથી. પણ એવું શક્ય બને માટે પાઉલે કોરિન્થના લોકોને ચેતવણી આપી કે જે પોતે અડગ ઉભો રહ્યો છે, સ્થિર ઉભો રહેલો છે, એવું પોતાના માટે ધારે છે, એણે એ પોતે પડી ન જાય માટે સાવચેત રહેવાની જરૂર છે. એટલે આ પહેલી વાત, પિતરે કદી ધાર્યું નહોતું કે તે પ્રભુને નિષ્ફળ કરશે. અને બીજી જે વાત આપણે મનમાં રાખવાની છે તે આ, પિતરની પડતી અચાનક થઈ નથી, નોટ સડન, પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલ હતી. એની જે જે વૃદ્ધિની વાત છે એ પ્રભુથી દૂર ગયો એ અચાનક પડ્યો નહોતો, પણ ધીરે ધીરે એ પતન તરફ આગળ વધ્યો હતો. અને એથી કરીને પ્રભુથી દૂર જવાનું એકદમ અચાનક નથી થતું, ધીરે ધીરે આપણે એ તરફ આગળ વધીએ છીએ. અને એથી કરીને આવો પિતરના જીવનનો જે ચિતાર અહીંયા રજૂ કરવામાં આવ્યો છે, કયા કારણોને લીધે પિતરની પડતી થઈ હતી, એક પછી એક 6-7 કારણ અહીંયા કલમોની અંદર આપવામાં આવ્યા છે. પહેલું કારણ એની પડતીનું, આત્મવિશ્વાસ તેનામાં હતો. એ પોતાની શક્તિઓ પર વધારે આધાર રાખતા શીખ્યો. જો 23મી કલમ તમે જુઓ, એ જ અધ્યાય લુકની સુવાર્તા 22મો અધ્યાય તમે જે વાંચ્યો એમાં 23મી કલમ તમે જુઓ, અને જ્યારે પરસ્વાધીન કરવાની વાત આવે છે ત્યારે એ લોકો અંદર અંદર શિષ્યો પૂછવા લાગ્યા કે આપણામાંથી કોણ હશે, આપણામાંનો કોણ આ કામ કરવાનું હશે. અને 33મી કલમ તમે વાંચો આગળ, અને તેણે તેને કહ્યું કે પ્રભુ હું તારી સાથે બંદીખાનામાં જવાને અને મરવાને પણ તૈયાર છું. અને એ તમે જુઓ તો પોતાનો આત્મવિશ્વાસ, પોતાની શક્તિઓ પર આધાર રાખનાર એવો આ શિષ્ય બન્યો હતો. પિતરને ચેતવણી આપવામાં આવી હતી 31 અને 32મી કલમ વાંચો તો પ્રભુ કહે છે તારો વિશ્વાસ ખૂટે નહીં, માટે મેં તારે માટે પ્રાર્થના કરી. અહીંયા તમે જુઓ તો એ વાત એને સ્પષ્ટપણે કહેવામાં આવી હતી, ચેતવણી આપવામાં આવી હતી, પણ તેમ છતાંય 31 અને 32મી કલમમાં કહે છે કે તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે, એવું એને કહેવામાં આવ્યું. અહીં તમે જુઓ તો પિતર એ હિંમતથી આ શબ્દો બોલતો નહોતો કે હું બંદીખાનામાં જવાને માટે તૈયાર છું, તારા માટે ગમે તે કરવાને માટે તૈયાર છું, પણ આ તો મૂર્ખ માણસના શબ્દો હતા. કારણ કે એવો માણસ કે જે પોતાની શક્તિઓ ઉપર આધાર રાખતા શીખ્યો હતો, પ્રભુ પર આધાર રાખવાને બદલે હવે એ પોતે કંઈક છે, કરી શકે છે, કરશે, એવી એક ભરોસાની વાત એ પોતાની શક્તિ ઉપર રાખતો એવો માણસ અહીંયા આપણને જોવા મળે છે. અને તમે જુઓ તો જ્યારે માણસ અભિમાન કરતો થઈ જાય, હું કંઈક છું, હું કંઈક કરી શકું છું, મારી પાસે શક્તિ ને તાલંતો છે, જ્યારે જ્યારે શિષ્ય પોતાના જીવનમાં એ વાતનું વધારે ઘમંડ રાખે ત્યારે અભિમાન હંમેશા પડતીનું પહેલું કારણ હોય છે. પિત્તર પહેલા પ્રભુ પાછળ ચાલનાર હતો, પ્રભુએ કીધું મારી પાછળ ચાલ, બધું મૂકીને એ પાછળ ચાલ્યો, પ્રભુ પર આધારિત હતો. પણ હવે એક સમય આવ્યો પ્રભુને બદલે એ પોતાની શક્તિઓ પર આધાર રાખવા લાગ્યો, પ્રભુ કરતા હું કંઈક કરી શકું છું વધારે, એવી વાત અને અભિમાન એ તેની પડતીનું પહેલું કારણ હતું. જ્યારે કોઈ પણ માણસ પોતે કંઈક છે એવો અભિમાન કરે, હું પહોંચી શકું છું બધી પરિસ્થિતિને, એવી જયારે વાત આવે ત્યારે શું થાય છે ખબર, બીજી વાત એના જીવનમાં આવે, પ્રભુ ઉપર આધાર નથી પોતાના ઉપર આધાર છે, માટે પ્રાર્થના રહિત પણ એ બીજી વાત એના જીવનમાં આવે. પ્રાર્થના કોણ કરે, પ્રભુ મને મદદની જરૂર છે, મને મદદ કરો. પણ જે માણસ એમ કહે કે મને મદદની કોઈ જરૂર નથી, હું કરી શકું છું બધું, મારી પાસે એવી શક્તિઓ છે હું કરી શકું છું, ત્યારે એ આત્મવિશ્વાસ વાળો માણસ કદી એમ નહીં કહે કે પ્રભુ મને મદદ કરો. કેમ? કારણ કે એને ખબર છે કે હું તો બધું પહોંચી વળીશ, મારે કોઈની જરૂર નથી. અને એટલે માણસની જરૂર ન લાગતી હોય તો એને ઈશ્વરની પણ જરૂર ન જ લાગે, એ બહુ સ્વાભાવિક છે. એટલે શિષ્ય જ્યારે અભિમાન કરે પોતાના સંબંધી, ત્યારે બીજી વાત એના જીવનમાં જે આવે. અને તમે જુઓ તો 45મી કલમમાં ફરીથી પ્રાર્થના કરીને ઉઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછા આવ્યા પ્રભુ ઈસુ, ત્યારે તેઓને શોકના લીધે ઊંઘેલા દીઠા. અને ઈસુએ તેઓને કહ્યું કેમ ઊંઘો છો, ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. તમે જુઓ તો 3 વખત આવું કરવામાં આવ્યું, માથી એની સુવાર્તા વાંચો અને આ જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં 3 વખત પ્રભુ કહે છે કે તમે પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. પણ અહીંયા તમે જુઓ તો આત્મવિશ્વાસથી ભરેલો વ્યક્તિ, એને પ્રભુની મદદની કોઈ જરૂર નથી, એને પ્રાર્થનાનું કોઈ મહત્વ દેખાતું નથી. પોતાની શક્તિઓ ઉપર આધાર, આત્મવિશ્વાસ એ પહેલું પગથિયું. બીજું પગથિયું, એ પોતે પ્રાર્થના રહિત બન્યો, પ્રભુની મદદ એને માંગવાની જરૂર જણાય નહીં. પરિણામ શું આવ્યું? ત્રીજી વાત એના જીવનમાં પ્રવેશી, અને એ તો એ કે તેના વિચારો, વર્તન અને વાણીમાં એ બળથી કામ કરવા લાગ્યો. કારણ કે પોતા ઉપર આધાર રાખ્યો, પ્રાર્થનાનું મહત્વ જીવનમાં રહ્યું નહીં, માટે એના વિચારોમાં, એના વર્તનમાં અને એના એની વાણીમાં શારીરિક બળનો સમાવેશ થયો. અને તમે જુઓ તો અહીંયા ગાડી એ 49મી કલમ તમે વાંચો, 50મી કલમ, ત્યાં લખેલું છે કે જેઓ તેની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેને પૂછ્યું, પ્રભુ અમે તરવાર મારીએ શું? અને એવો મને એકે મુખ્ય યાજકના ચાકરને ઝાટકો મારીને તેને જમણો કાન કાપી નાખ્યો. અહીં તમે જુઓ તો આ જે માણસ જે પોતા ઉપર આધારિત છે, હવે દુનિયાના લોકો જેવું વિચારે એવું વિચારતો તે થઈ ગયો. એના વાણીમાં, એની વર્તનમાં અને એના વિચારો એ દુનિયાના લોકો જેવા જ થઈ ગયા. એણે પૂછ્યું, અમે શું કરીએ, બળનો ઉપયોગ કરીએ? તમે જુઓ તો પ્રભુને એને પૂછ્યું ખરું. અહીંયા જે વાત નોંધવા જેવી છે તે આ કે પ્રભુને પૂછ્યું, શું અમે આવું કરીએ? પૂછ્યું એ સારું કર્યું, પણ પ્રભુ શું કહે છે એ જવાબ સાંભળવા તે રોકાયો નહીં. પ્રભુ અમે આવું કરીએ, પણ પછી જવાબ સાંભળે એ પહેલા તો એને તરવાર કાઢીને પેલા યાજકના ચાકરનો કાન ઝટકો મારીને કાપી નાખ્યો. અને તમે જુઓ તો ઉતાવળ કરી એવું અહીંયા આપણને જોવા મળે છે. અને આ ત્રીજું પગથિયું એના જીવનમાં આવ્યું, તેના વિચારો, વર્તન અને વાણીમાં શારીરિક બળથી તે કાયમ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ શું આવ્યું? ચોથું પરિણામ એના જીવનમાં એ આવ્યું, હવે તે પ્રભુથી છેટે રહીને, દૂર રહીને ચાલવા લાગ્યો. અને આ ચોથી વાત એના જીવનમાં જોવા મળે છે. જો તમે જુઓ તો ત્યાં આગળ એ વાત લખવામાં આવી છે, એ વર્ણનની અંદર લૂક પણ લખે છે અને માથી પણ એ વાતને બહુ સ્પષ્ટપણે લખે છે. 56મી કલમમાં કહે છે, છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો દેખીને તેની તરફ એકી નજરે જોઈને કહ્યું કે આ માણસ પણ તેની સાથે હતો, પ્રભુથી દૂર. પણ તમે જુઓ તો બધા શિષ્યો તો પ્રભુને મૂકીને ચાલ્યા ગયા હતા, પણ પિત્તર એવો હતો કે જે પ્રભુથી દૂર રહીને, છેટે રહીને પણ એ પાછળ પાછળ ચાલતો હતો. કેવો વિરોધાભાસ આપણને જોવા મળે છે. બીજા શિષ્યો તો પ્રભુને મૂકીને એ સમયે ચાલ્યા ગયા, પણ પિત્તર છેટે રહીને પ્રભુની સાથે ચાલતો હોય એવું અહીંયા ચિત્ર દોરવામાં આવ્યું છે, દેખાડવામાં આવ્યું છે. પ્રભુ ઈસુને પકડીને લઈ જવામાં આવે છે ત્યારે પિત્તર મરવાને માટે પણ તૈયાર હતો. એ હવે એ માણસ, એ શિષ્ય પ્રભુથી દૂર જાય છે. અને જ્યારે આવો હિંમતવાન માણસ, દ્રઢ નિશ્ચયી માણસ જ્યારે પ્રભુથી દૂર ચાલે ત્યારે એ કેવી દુઃખની વાત ગણાય. તમે ને હું પણ પોતાના જીવનનો વિચાર કરીએ તો એક દિવસ એમ કહેતા હતા, પ્રભુને માટે મરણ આવે તો હું મરવાને માટે પણ તૈયાર છું. અને તમે જુઓ તો આજે જ્યારે પોતાના સંબંધી વિચાર કરીએ ત્યારે આપણી સ્થિતિ પણ એ પિત્તરના જેવી જ છે કે હું ને તમે એ પ્રભુથી દૂર ચાલીએ છીએ. કારણ કે આપણા જીવનને તપાસીએ તો પ્રભુ પર આધાર રાખવાને બદલે આપણે પોતાની પાસે જે છે એ વસ્તુઓ પર આધાર રાખતા આપણે વધારે શીખ્યા. પ્રભુ પર નિર્ભર અને આધારિત રહેવાને બદલે આપણી સાધન સંપત્તિ ઉપર આપણે વધારે આધાર રાખવાનો પ્રયત્ન કર્યો. પરિણામ એ આવ્યું કે શરૂઆતમાં બહુ પ્રાર્થના માટે આપણી પાસે સમય હતો, પણ અત્યારે હવે આપણી પાસે સમય નથી પ્રાર્થનાનો. પ્રાર્થના કરવાની જરૂરિયાત લાગતી નથી. કેમ? કારણ કે આપણે કહીએ કે ના, બધું અમારી પાસે છે, પ્રભુની મદદની અમને કોઈ જરૂર નથી, વ્યક્તિગત જીવનમાં અને આપણા સામૂહિક જીવનમાં. અને કેટલી બધી વાર પ્રાર્થનાની સભાઓને જો આપણે કરીએ, મંડળીની પ્રાર્થના સભા બેઠતી હોય અઠવાડિયામાં એક વાર, કેટલા લોકો પ્રાર્થના કરવા માટે આવશે? એક વખત જયારે નવો જન્મનો અનુભવ કર્યો હતો ત્યારે આપણે ઉતાવળા થતા હતા, લાવો પ્રાર્થના સભા છે, મંડળીની પ્રાર્થના સભા છે, હું જઉં અને ભાગીદાર બનું. પણ જેમ જેમ સમય જતો ગયો એ ઉત્સાહ હતો એ હવે ધીરે ધીરે ઘટતો ગયો. અને હવે આપણી પાસે એવા કારણો છે, સાહેબ શું કરું, બહુ કામ છે, બહુ મોડું થાય છે. પહેલા નતું થતું, પહેલા કોઈક રીતે એડજસ્ટ કરતા હતા સમયને અને પ્રાર્થના સભામાં હાજર રહેતા હતા. પણ એનું મુખ્ય કારણ એ છે, આપણે પોતા ઉપર આધાર રાખવાની શરૂઆત કરી, માટે પરિણામ એ આવ્યું કે હવે પ્રાર્થનાની બહુ જરૂરિયાત દેખાતી નથી. અને પરિણામ એ આવ્યું કે જીવન વધારે ને વધારે સુસ્ત થતું ગયું. આધ્યાત્મિક જીવન વ્યક્તિગત ધોરણે અને સામૂહિક ધોરણે પણ આપણી સંગતનું જે ધોરણ હોવું જોઈએ, જે વૃદ્ધિ હોવી જોઈએ, એ ધીરે ધીરે મર્યાદામાં આવતી ગઈ. કારણ કે આપણે પોતા ઉપર અને આધાર રાખતા થયા, પ્રાર્થનાનું મહત્વ ચાલ્યું ગયું અને પરિણામે આપણા વિચારો બદલાઈ ગયા. દુનિયાના લોકો જેવું વિચારે છે એવું જ આપણે વિચારવા લાગ્યા. દુનિયાના લોકો જેવું વર્તન કરે, જે ભાષા બોલે એ જ આપણે કરતા થઈ ગયા. આપણું વર્તન એ બદલાઈ ગયું. ધીરે ધીરે આપણે પ્રભુથી દૂર ચાલવાની શરૂઆત કરી અને આજે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે પિતરના જેવા આપણે પણ છેટે રહીને ચાલતા હોય એવું આપણા સંબંધી જોઈ શકાય છે. પણ જો તમે આગળ વધો ત્યારે પિતરના સંબંધી વિચાર કરીએ છીએ ત્યારે પાંચમી વાત કે જ્યારે એણે પ્રભુથી દૂર ચાલવાનું શરૂ કર્યું ત્યારે દુનિયાની વાતો પણ તેના જીવનમાં પ્રવેશવા લાગી. તમે 55મી કલમ તમે જુઓ અને ત્યાં કહે છે, ચોકની વચ્ચે અગ્નિ સળગાવીને તેઓ સાથે બેઠા હતા ત્યારે પિતર તેઓની વચમાં બેઠો હતો. અને અહીંયા તમે જુઓ તો આ કલમને તમે સરખાવો ગીતશાસ્ત્રનો પહેલો અધ્યાય અને પહેલી કલમ, જ્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય અને પહેલી કલમ હું વાંચું, તમે સાંભળો. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ગીતશાસ્ત્ર 1:1 કહે છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે. પણ અહીંયા પિતર સરખાવ, દુનિયાના લોકો જેઓ ઈશ્વરથી દૂર હતા, ઈશ્વરના ધોરણથી વિરુદ્ધ ચાલતા હતા, એવા લોકોની સાથે બેસવા લાગ્યો, વાત કરવા લાગ્યો, તેઓની વચમાં જઈને તે બેઠો. તમે જુઓ તો દુનિયાવી ખ્રિસ્તી કેવા લોકોની સાથે બેસે છે, ચાલે છે, ઉઠે છે, જેઓ પ્રભુની બીક નથી રાખતા એવા લોકોની સાથે, પ્રભુ પર જેઓને પ્રેમ નથી એવા લોકોની સાથે. અને પરિણામ શું થાય છે, જે દુનિયાવીપણું છે એ એમનામાં ધીરે ધીરે આવતું જાય છે. અને પ્રભુના એક સેવકે જે સરસ કહ્યું છે ને કે મેં દુનિયામાં મંડળી જોવાનો પ્રયત્ન કર્યો પણ મને દુનિયા મંડળીમાં જોવા મળી. એ વાત સાચી છે. અનેક વાર તમે ને હું આ દુનિયાની અંદર પ્રભુએ આપણને એ માટે મૂક્યા કે પ્રભુનું એ ન્યાય પણ આપણે લોકોને પ્રગટ કરીએ. કેટલીક વાર પેલી હોળી પાણીમાં છે તો વાંધો નથી, પણ જો પાણી હોળીમાં છે તો જોખમ છે. હોળી પાણીમાં છે તો કોઈ વાંધો નથી, પણ જો પાણી હોળીમાં છે તો તમે ને હું ભયમાં છે. અને કેટલી બધી વાર આપણી મંડળીની સંગતની જે સ્થિતિ છે એ આવી થઈ ગઈ છે. હું ને તમે દુનિયાના લોકોની સાથે ઉઠીએ છીએ, બેસીએ છીએ, પરિણામે એ વિચારો આપણામાં એટલા બધા આવતા જાય છે કે મંડળી તરીકે, સંગત તરીકે આપણે દુનિયામાં એ ઈશ્વરનું રાજ્ય ફેલાય એ માટે રહેવાનું હતું, દુનિયામાં એ પ્રકાશ પ્રભુનો ફેલાવવા માટે આપણને મૂક્યા હતા, પણ ધીરે ધીરે એ દુનિયાવીપણું આપણા જીવનમાં આવતું ગયું અને પરિણામે આપણે જોખમમાં છે. અને જોખમ છે અને છતાંય આપણે એ જોઈ શકતા નથી, એ મોટી દુઃખની વાત છે. વ્યક્તિગત જીવનમાં પણ એ વાત સાચી છે. તમે ને હું દુનિયાવીપણું એટલે દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ જેમાં ઈસુને બાજુ પર મૂકવામાં આવે છે એને આપણે દુનિયાવી વસ્તુ તરીકે ઓળખાવીએ છીએ. મંડળીમાં પ્રશ્નો છે કારણ કે દુનિયાવી વાતો મંડળીમાં પ્રવેશ પામી છે. અને તમે જુઓ તો એ વાત આજે પણ એટલી જ સાચી છે. મંડળીમાં પ્રશ્નો છે કારણ કે ખ્રિસ્તી વ્યક્તિ બદલાયેલું જીવન જીવતી નથી. દુનિયાના ધોરણ પ્રમાણે તે જીવવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે મંડળી જેવી હોવી જોઈએ એવી રહી નથી. તમે જુઓ તો પિતરે પણ એના જીવનમાં હવે એવા લોકોની સાથે જેઓ પ્રભુથી દૂર હતા, પ્રભુના ધોરણ પ્રમાણે નહોતા ચાલતા, એવા લોકોની વચમાં તે બેઠો અને પરિણામ એ આવ્યું કે પોતાનું જીવન એમાં પણ એ દુનિયાવી વાતો સામેલ થઈ. આગળ છઠ્ઠી વાત એના જીવનમાં જે બની એ તો એ કે હવે દુનિયાવી વાતો એના જીવનમાં આવી માટે હવે એ તબક્કા સુધી આવ્યો કે જાહેરમાં ખુલ્લી રીતે તે પ્રભુ ઈસુનો નકાર કરે. અને તમે જુઓ તો 56 થી 60 કલમમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે કે હવે એવો સમય આવ્યો કે જ્યારે એ ગુપ્ત રહ્યું નહીં, એ જાહેરમાં પ્રભુનો નકાર કરે છે, પ્રભુને નિષ્ફળ કરે છે. કેટલી હદ સુધી એ જાય છે એ વાત અહીંયા આપણને જોવા મળે છે. અને તમે જુઓ તો એ કલમો વાંચતા એ વાસ્તવિકતા આજે પણ એટલી જ સ્પષ્ટપણે આપણી આગળ તરી આવે છે. અને છેલ્લે અંતિમ વાત, જાહેરમાં અને ખુલ્લી રીતે પ્રભુનો નકાર કરે છે, પણ સાથે સાથે એ આગળ વધીને પ્રભુને શાપ આપે છે, પ્રભુના સામ ખાય છે.